આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. નમસ્કાર અને આપનું સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ રસપ્રદ વિષય પર ઊંડા ઉતરવાના છીએ. ગુજરાતી સાહિત્યના જાણીતા વિવેચક રામપ્રસાદ બક્ષી અને એમનો એક લેખ કાવ્યકલા શબ્દ અને અર્થ કવિતાની યાત્રા.
હા, નમસ્કાર. આ લેખ એમના પુસ્તક વાંગ્મય વિમર્શ, જે 1963માં પ્રકટ થયો, એનો ભાગ છે.
બરાબર. તો આપણી પાસે આ લેખના મુખ્ય અંશો છે અને આપણો હેતુ છે કે બક્ષી સાહેબના વિચારોને, કવિતા વિશેની એમની જે દ્રષ્ટિ છે એને સમજીએ. ખાસ કરીને પેલો શબ્દ અને અર્થનો જે સંબંધ છે એના પર એમનું શું કહેવું છે.
ચોક્કસ. અને રામપ્રસાદ બક્ષી એટલે કે 1994 થી 1989 એમનું ગુજરાતી વિવેચનમાં સ્થાન ઘણું ઊંચું છે. એમનો અભ્યાસ બહુ ઊંડો હતો, ખાસ કરીને ભારતીય કાવ્યશાસ્ત્ર, સંસ્કૃત પરંપરાનો. એટલે આ લેખ ખાલી આમ ઘટકોની યાદી નથી, પણ કવિતાના સ્વરૂપ અને એના સત્વની જે વિકાસ યાત્રા છે એના પરનું એક દાર્શનિક ચિંતન છે, એમ કહી શકાય.
હા, અને એ ચિંતનનું કેન્દ્ર શું છે, એમની જે મુખ્ય દલીલ છે એ મને બહુ જ આમ ગમી ગઈ કે કવિતાની જે આખી સફર છે એ સ્થૂળથી સૂક્ષ્મ તરફની છે, મૂર્તથી અમૂર્ત તરફ. એટલે કે શબ્દ જે દેહ જેવો છે ત્યાંથી શરૂ કરીને ભાવ, રસ અને છેલ્લે ધ્વનિ જે આત્મા જેવો છે ત્યાં સુધી પહોંચવાની.
બરાબર.
પણ એ ખાલી આટલું કહીને નથી અટકતા, ખરું ને? એ આખી વાતને બ્રહ્માંડને માનવચેતનાના વિકાસ સાથે જોડે છે.
બિલકુલ. આ જ એમના વિચારની સુંદરતા છે. એ શરૂઆતમાં જ કહે છે કે આ કંઈ અલગ નથી. જુઓ, જેમ ભૌતિક જગત પહેલા જળ પદાર્થ હતા, પછી ધીમે ધીમે ચેતના આવી. દર્શનશાસ્ત્રમાં પણ પહેલા ભૌતિક સુખની વાતો, પછી આધ્યાત્મિક આનંદની ખોજ.
હા, અને વિજ્ઞાનમાં પણ એવું જ ને. સ્થૂળ પદાર્થથી શરૂ કરીને છેક અણુ, પરમાણુ, ઉર્જા સુધી, અમૂર્ત સુધી.
એ જ રીતે બક્ષી કહે છે કવિતા પણ એ જ રસ્તે ચાલી છે. પહેલા એના બાહ્ય રૂપ પર ધ્યાન ગયું, શબ્દ, છંદ, લય, અને પછી ધીમે ધીમે એના આંતરિક સાર તરફ, એના આત્મા તરફ, એટલે કે ભાવ, રસ અને છેવટે ધ્વનિ.
ઓહ, એટલે કવિતાનો ઇતિહાસ એ જાણે માનવ ચેતનાના વિકાસનો જ પડઘો છે એમ કહી શકાય. પણ અહીં એક આમ થોડોક પ્રશ્ન થાય. જો છેલ્લું લક્ષ્ય અમૂર્ત આત્મા છે, તો પછી શરૂઆતનો જે મૂર્ત દેહ છે એટલે કે શબ્દ, એનું શું? એ ખાલી એક પડાવ છે જેને ઓળંગી જવાનો?
ના ના, બક્ષી અહીં બહુ સ્પષ્ટ છે. ભલે આત્મા અમૂર્ત હોય, શ્રેષ્ઠ હોય, પણ એની અભિવ્યક્તિ, એનો અનુભવ એ તો દેહ વગર ના થાય. એમ જ કાવ્યોનો જે અમૂર્ત આનંદ છે એ શબ્દ અને અર્થના મૂર્ત માધ્યમ વગર મળે જ નહીં. એટલે શબ્દ ખાલી પહેલું પગથિયું નથી, એ તો આખી યાત્રામાં સાથે જ રહે છે, અનિવાર્ય છે. અને આ વાત છે ને સંસ્કૃત કાવ્યશાસ્ત્રના ઇતિહાસમાં દેખાય છે.
કેવી રીતે? શરૂઆતમાં શું ફક્ત શબ્દોની ગોઠવણી, છંદ એના પર જ ભાર હતો?
શરૂઆતમાં હા, ધ્યાન બાહ્ય સ્વરૂપ પર, એટલે કે પદ્યરચના, છંદ, લય, રાગ, પછી શબ્દાલંકાર, અનુપ્રાસ, યમક, એના પર વધુ હતું. પણ જાણવા જેવી વાત એ છે કે ભામહ જેવા જૂના આચાર્યોએ પણ ગદ્યકાવ્ય સ્વીકાર્યું હતું, એટલે કે છંદ હોવો જ જોઈએ એવું ફરજિયાત નહોતું.
ઓહ, એટલે કે પદ્ય અનિવાર્ય નહોતું ગણ્યું.
હા, પછી ધીમે ધીમે ધ્યાન અંદરના સૌંદર્ય તરફ ગયું.
એટલે છંદ કરતાં કંઈક બીજું વધારે મહત્વનું લાગ્યું.
હા, જેમ કે અલંકાર. પણ ખાલી શબ્દોની રમતવાળા નહીં, અર્થને ચમત્કૃતિ આપે એવા અર્થાલંકાર. પછી આવી વક્રોક્તિ, એટલે વાતને સીધી રીતે નહીં, જરા વાંકી ચૂકી રીતે, પણ વધુ અસરકારક રીતે કહેવી. રીતિ એટલે કે સ્ટાઇલ, વિશિષ્ટ પદરચના. આ બધું શબ્દ અને અર્થના લેવલ પર જ હતું, પણ એ બતાવે છે કે લોકો સૂક્ષ્મતા તરફ જઈ રહ્યા હતા. અને એટલું જ નહીં, શબ્દની પોતાની શક્તિઓ, એનો મુખ્ય અર્થ એટલે અભિધા, પછી લાક્ષણિક અર્થ એટલે લક્ષણા, અને સૂચિતાર્થ એટલે વ્યંજના, એની પણ ઊંડી ચર્ચા થઈ. એનો મતલબ કે પ્રાચીન મીમાંસકો પણ શબ્દની તાકાત સમજતા હતા.
આ બધું તો શબ્દ અને અર્થની આસપાસ ફરતું હતું, પણ પછી આવ્યો રસનો સિદ્ધાંત. એણે તો કહેવાય છે કે આખી રમત જ બદલી નાખી, ખરું ને? સાંભળ્યું છે કે નાટ્યશાસ્ત્રનો બહુ મોટો ફાળો હતો આમાં.
ચોક્કસ. ભરત મુનિના નાટ્યશાસ્ત્રમાંથી આવેલો આ રસ સિદ્ધાંત એ કાવ્યમીમાંસા માટે ક્રાંતિ જેવો હતો. એ વાત સ્વીકારાઈ કે કવિતાનો પહેલો હેતુ કંઈ બુદ્ધિને જ્ઞાન આપવાનો નથી, પણ જે વાંચનાર કે સાંભળનાર છે સુહૃદય, એના હૃદયમાં જે સ્થાયી ભાવો છે એને જગાડીને એક અલૌકિક આનંદનો અનુભવ કરાવવાનો છે.
રસાનુભૂતિ.
હા, આ રસાનુભૂતિને કાવ્યનું પરમ લક્ષ્ય ગણવામાં આવ્યું. આ ખરેખર મોટો કૂદકો હતો, સ્થૂળ શબ્દાર્થથી ભાવનાના અમૂર્ત અનુભવ સુધી.
તો આ યાત્રા દેહથી શરૂ થઈ, અલંકારને રીતિ જેવા શણગારમાંથી પસાર થઈ અને રસરૂપી હૃદય સુધી પહોંચી. પણ શું આ છેલ્લો મુકામ હતો? તમે ધ્વનિની વાત પણ કરી હતી શરૂઆતમાં.
રસ એક બહુ જ મહત્વનો પડાવ હતો, પણ યાત્રા હજુ આગળ ચાલવાની હતી. 9મી સદીમાં આવ્યા આનંદવર્ધન. એમણે ગ્રંથ લખ્યો ધ્વન્યાલોક અને એમાં આપ્યો ધ્વનિ સિદ્ધાંત. એમણે શું કર્યું? રસ, વ્યંજના શક્તિ અને વ્યાકરણનો સ્ફોટવાદ આ બધાને ભેગા કરીને એક બહુ જ સૂક્ષ્મ અને વ્યાપક સિદ્ધાંત આપ્યો અને જાહેર કર્યું કે કાવ્યનો સાચો આત્મા એ ધ્વનિ છે.
ધ્વનિ, આ શબ્દ જરા આમ ગૂઢ જેવો લાગે છે. એને સહેલાઈથી કઈ રીતે સમજવો? શું એ અવાજ છે, સાઉન્ડ?
ના ના, અહીં ધ્વનિ એટલે અવાજ નહીં. અહીં ધ્વનિ એટલે સૂચિતાર્થ, સજેશન, જે શબ્દ અને એનો મુખ્ય અર્થ છે વાચ્યાર્થ, એનાથી પણ આગળ જે ગર્ભિત અર્થ સૂચવાય છે એ ધ્વનિ.
આનંદવર્ધન એક સરસ ઉદાહરણ આપે છે. જેમ કોઈ સ્ત્રીના શરીરમાં લાવણ્ય હોય, એ એના હાથ પગથી અલગ દેખાય, પણ પ્રગટ તો એના અંગોથી જ થાય ને.
હા, બરાબર.
એમ જ કાવ્યમાં ધ્વનિ શબ્દ અને અર્થથી પર છે, પણ એ વ્યક્ત તો શબ્દ અને અર્થ દ્વારા જ થાય છે. આ ધ્વનિ કોઈ વિચાર હોઈ શકે, વસ્તુ ધ્વનિ, કોઈ અલંકાર હોઈ શકે, અલંકાર ધ્વનિ, અથવા તો કોઈ ભાવ કે રસ હોઈ શકે, રસ ધ્વનિ. અને આ બધામાં શ્રેષ્ઠ કોણ? તો કે રસ કે ભાવનું ધ્વનિ.
ઓકે, એટલે ધ્વનિ એ કાવ્યનો છેલ્લો સૌથી સૂક્ષ્મ સાર છે. પણ પાછો પેલો મારો મૂળ પ્રશ્ન, જો આત્મા આટલો સૂક્ષ્મ છે તો પછી પેલા શબ્દોનું શું? એનું મહત્વ રહે ખરું?
બિલકુલ રે. અને અહીં જ બક્ષી આનંદવર્ધનની જે પ્રતિભા છે એને સરસ રીતે પકડે છે. આનંદવર્ધન પોતે જ કહે છે કે ધ્વનિ ભલે શબ્દ અને વાચ્યાર્થથી ઉપર હોય, પણ એ નીકળે તો શબ્દ અને અર્થની શક્તિમાંથી જ. એટલે છેવટે તો કાવ્યકલા એ શબ્દની જ કલા છે. કવિએ શબ્દની ઉપાસના કરવી પડે, એની શક્તિઓને જાણવી પડે, વાપરવી પડે, ત્યારે જ એમાંથી ધ્વનિના નવા નવા ઉન્મેષો જાગે.
એટલે જ પેલું વાક્ય પ્રતાયંતામ વાચોવાળું.
હા, ધ્વન્યાલોકના અંતે પ્રાર્થના કરે છે, પ્રતાયંતામ વાચો નિમિત્ત વિવિધાર્થામૃત રસા. એનો અર્થ કે જેમાં જાત જાતના અર્થોનો અમૃત રસ સતત ઝરતો રહે છે એવી વાણી, એવા શબ્દોનો વિસ્તાર થતો રહો, કારણ કે શબ્દ જ એ અમૃતનો વાહક છે.
આ વાત મને ગોવર્ધનરાવ ત્રિપાઠીના એક વાક્ય સાથે જોડાતી લાગે છે, જેનો ઉલ્લેખ બક્ષી સાહેબ કરે છે. બોડી વિવિફાઈઝ એન્ડ મોલ્ડ્સ ધ સોલ ટુ બિગિન વિથ. કવિતાના સંદર્ભમાં આનો મતલબ એમ થાય કે શબ્દરૂપી શરીર જ ભાવરૂપી આત્માને ઘડે છે, એને જીવંત કરે છે, એને વ્યક્ત કરે છે. શરૂઆતમાં તો એમ જ
છે, પણ બક્ષી એને કાવ્યના શબ્દ અર્થ અને ભાવધ્વનિના સંબંધ પર બહુ સચોટ રીતે લાગુ પાડે છે. આત્મા ગમે તેટલો મોટો હોય, દેહ વગર એનું કંઈ નહીં. એમ જ કાવ્યનો ભાવ કે ધ્વનિ ગમે તેટલો ઉત્કૃષ્ટ હોય, શબ્દાર્થ વગર એની અનુભૂતિ ના થાય.
અને એટલે જ તમે જુઓ, સંસ્કૃત કાવ્યશાસ્ત્રના મોટાભાગના આચાર્યો ભલે એમના મતે કાવ્યનો આત્મા જુદો જુદો હોય, પણ વ્યાખ્યા આપે ને ત્યારે કેન્દ્રમાં શબ્દ, વાક્ય કે શબ્દાર્થ તો હોય જ.
હા, જેમ કે પંડિતરાજ જગન્નાથ, કદાચ છેલ્લા મોટા કાવ્યમીમાંસક ગણાય, એમની વ્યાખ્યા કેટલી સ્પષ્ટ છે. રમણીયાર્થ પ્રતિપાદક શબ્દ કાવ્યમ, એટલે કે રમણીય અર્થનું પ્રતિપાદન કરનાર શબ્દ જ કાવ્ય છે. ભાર શબ્દ પર છે, અર્થ પર નહીં.
હા, અલબત્ત શરતે કે શબ્દ રમણીય અર્થ આપે. અને જગન્નાથ પણ માને છે કે રમણીય અર્થમાં રસ ધ્વનિ જ બેસ્ટ છે.
પણ મૂળ વાત શબ્દની. બિલકુલ, જગન્નાથ તો મમ્મટના શબ્દાર્થો કાવ્યમ શબ્દાને અર્થ બંને કાવ્ય થી પણ આગળ જાય છે. એ કહે છે અર્થ તો શબ્દમાં જ આવી ગયો, એટલે મૂળ તો કાવ્ય શબ્દ જ છે. આ શું બતાવે છે? કે કાવ્યશાસ્ત્રની આટલી લાંબી સફરના અંતે પણ શબ્દનું મહત્વ એવું ને એવું જ રહ્યું.
તો કવિનું કામ શું? શબ્દની જે સામાન્ય શક્તિ છે એનો ઉપયોગ નહીં, પણ એની વિશિષ્ટ શક્તિઓ, લક્ષણા, વ્યંજના અને એની ગોઠવણી, એના દ્વારા અર્થમાં ચમત્કૃતિ, રમણીયતા લાવવી.
અહીં એક સહજ સવાલ થાય. કવિ જ્યારે કાવ્ય બનાવે ત્યારે એના મનમાં પહેલું શું આવે? કોઈ ભાવ કે વિચાર, એટલે કે અર્થ, કે પછી એને કહેવા માટેના શબ્દો? આપણને તો એમ લાગે કે પહેલા અનુભવ થાય પછી એને કહેવા શબ્દો ગોતીએ.
બક્ષી આ મુદ્દાને પણ બારીકાઈથી જુએ છે. એ કહે છે કે અનુભૂતિ અને એને શબ્દોમાં વિચારવું, એની વચ્ચે લગભગ સમયનો ભેદ જ નથી હોતો. કોઈ પણ અનુભવ, કોઈ પણ ભાવ જેવો મનમાં આવે ને, એ તરત જ કોઈક શબ્દ, વાક્ય કે માનસિક નિશાનીનું રૂપ લઈ લે છે. તમે મનમાં વિચારો કે હરણ ભાગી રહ્યું છે અને સિંહ પાછળ કૂદ્યો, તો એ ચિત્ર સાથે જ હરણ, સિંહ, ભાગવું, કૂદવું જેવા શબ્દો મનમાં આવી જ જાય.
હા, એ વાત સાચી છે. શબ્દ વગર વિચાર કરવો મુશ્કેલ છે.
બરાબર. એટલે સ્પષ્ટ વિચારણા શબ્દ વગર શક્ય નથી.
એટલે જ કાલિદાસે કહ્યું હશે, વાગાર્થા વિવ સંપૃક્તો, વાણી અને અર્થ તો શિવ પાર્વતી જેવા હંમેશા જોડાયેલા જ. અનુભૂતિ કદાચ એક ક્ષણ પહેલા થઈ હોય, પણ જેવી એને વ્યક્ત કરવાની ઈચ્છા જાગે એ તરત અર્થ બને છે, અને એ અર્થ શબ્દ સાથે જોડાયેલો હોય છે.
એકદમ સાચો. અને જ્યારે આ શબ્દાર્થ યુગલ, શબ્દ અને અર્થની જોડી રમણીય બને ત્યારે કાવ્ય બને. બક્ષી એક બીજો સૂક્ષ્મ મુદ્દો ઉમેરે છે. આ રમણીયતા ખાલી શબ્દો લખ્યા પછી કે બોલ્યા પછી નથી આવતી. ઘણીવાર કવિના મનમાં શબ્દ બહાર આવે એ પહેલાં જ પેલો જે કહેવાનો અર્થ છે એની એક રમણીય શબ્દમય આકૃતિ બની ગઈ હોય છે.
વાહ!
અર્થની ચમત્કૃતિનો આધાર જ શબ્દ છે.
તો આ રમણીયતા, આ ચમત્કૃતિ લાવવા માટે કવિઓ શબ્દની શક્તિનો વિસ્તાર કેવી રીતે કરે છે? અલંકારો આમાં મદદ કરે?
ચોક્કસપણે. ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા, અતિશયોક્તિ, આ બધા અર્થાલંકારો શબ્દની અભિવ્યક્તિની ક્ષમતાને કેટલી વધારી દે છે. એ જ રીતે પ્રતીકનો ઉપયોગ, સિમ્બલ. જેમ બક્ષી ઉદાહરણ આપે છે, ચાર મણ ચોટલા તો ભાંગે ઘરના ઓટલા.
હા હા.
અહીં ચોટલા એ સ્ત્રીઓનું પ્રતીક છે. આ લક્ષણા શક્તિથી કામ થાય છે. એવી જ રીતે ઉપલક્ષણ પણ વપરાય.
અને લક્ષણા અને વ્યંજના, એનો ઉપયોગ તો લગભગ દરેક સારી કવિતામાં થતો જ હશે, નહીં? સભાનપણે કે પછી એમ જ?
હા, બિલકુલ. રૂપક, અતિશયોક્તિ જેવા અલંકારોમાં લક્ષણા તો સ્પષ્ટ દેખાય. જ્યારે ધ્વનિ કાવ્ય હોય કે ગુણીભૂત વ્યંગ્ય કાવ્ય હોય કે પછી અપ્રસ્તુત પ્રશંસા, સમાસોક્તિ જેવા અલંકારો હોય, એમાં વ્યંજના શક્તિ મુખ્ય હોય છે. બક્ષી બીજું ઉદાહરણ આપે છે, વાડ હોય તો વેલો ચડે.
હા,
અહીં સીધી વાત તો વાડ અને વેલાની છે, પણ ઇશારો કોઈક આધાર આપનાર અને આધાર લેનાર વ્યક્તિ તરફ છે. આ વ્યંજના છે, કારણ કે વાડ પર વેલો ચડી શકે એ વાત શક્ય છે, એટલે લક્ષણા નથી, પણ કહેવાનો મતલબ કંઈક જુદો છે.
આ બધી યુક્તિઓ, અલંકાર, પ્રતીક, વ્યંજના, એનાથી કવિ જાણે કે અર્થને સીધો નથી કહેતો, પણ થોડો છુપાવે છે, ગર્ભિત રાખે છે. બક્ષી આને તિરોધાન કહે છે. શું આ જરૂરી છે કવિતા માટે?
બક્ષી માને છે કે તિરોધાન, એટલે કે અર્થને થોડો ઢાંકવો, એ કાવ્યકલાનું એક સ્વાભાવિક અંગ છે, સ્વીકૃત છે. એનાથી શું થાય? વાંચનારની કલ્પના જાગે, બુદ્ધિ સક્રિય થાય, અર્થઘટનની શક્યતાઓ ખુલે. પણ અહીંથી જ બક્ષી આધુનિક કવિતાની કેટલીક મર્યાદાઓ તરફ ઇશારો કરે છે.
ઓ, એટલે પેલું પરંપરાગત તિરોધાન અને આધુનિક કવિતાની જે ક્યારેક દુર્બોધતા લાગે છે, એ બેમાં એમને ફેર દેખાય છે. શું તકલીફ લાગે છે એમને?
બક્ષીની ચિંતા એ છે કે આધુનિક કવિતામાં ઘણીવાર આ તિરોધાનનો અતિરેક થઈ જાય છે. કવિઓ ઘણા બધા, એકબીજા સાથે સંબંધ ના હોય એવા, અને બહુ જ વ્યક્તિગત પ્રતીકો વાપરે છે. એક લીટીમાં એક દુનિયાનું પ્રતીક હોય તો બીજી જ લીટીમાં સાવ જુદા જ ક્ષેત્રનું બીજું પ્રતીક. એનાથી અર્થની કોઈ સળંગતા નથી રહેતી.
હા, ક્યારેક એવું લાગે ખરો.
અને સૌથી મોટી વાત બક્ષીના મતે એ છે કે કવિ આ બધા અસંબદ્ધ પ્રતીકો વચ્ચેનો સંબંધ જોડવાનો કે એનો અર્થ સ્પષ્ટ કરવાનું બધું જ ભારણ વાંચનાર પર નાખી દે છે. એટલે કવિતા પછી ગૂંચવાળા જેવી, અસ્પષ્ટ અને ક્યારેક તો આમ નિરર્થક પણ લાગે.
એટલે સૂચન કરવું એ અલગ વાત છે,
અને જાણી જોઈને અસ્પષ્ટતા ઊભી કરવી એ અલગ. બીજો એક મુદ્દો પણ એ ઉઠાવે છે ને, અમૂર્ત ભાવોની અભિવ્યક્તિ વિશે.
હા, પરંપરાગત રીતે કવિઓ શું કરતા? અમૂર્ત ભાવો, વિચારો, લાગણીઓ એને વ્યક્ત કરવા માટે મૂર્ત વસ્તુઓ, દ્રશ્યો, ઘટનાઓનો સહારો લેતા. જેમ કે પ્રેમ માટે હૃદય, શાંતિ માટે સફેદ કબૂતર, વીરતા માટે સિંહ.
બરાબર, અમૂર્તને મૂર્ત દ્વારા સૂચવતા.
હા, બક્ષી નોંધે છે કે આધુનિક કવિતા ક્યારેક પેલી આધુનિક ચિત્રકલાની જેમ અમૂર્તની અમૂર્તતા જાળવી રાખવા માંગે છે, અને એના માટે એ મૂર્ત વસ્તુઓનો પણ એવો અમૂર્ત ઉપયોગ કરે છે કે એમાંથી કોઈ સ્પષ્ટ ભાવ કે અર્થ જ ન નીકળે. બક્ષીને આ પ્રયોગો કેટલા સફળ થશે, કેટલા ટકશે, એના વિશે શંકા છે.
આટલી બધી ઊંડી ચર્ચા અને સમકાલીન કવિતાની થોડી ટીકા પછી છેલ્લે બક્ષીનો સૂર કેવો છે? નિરાશાવાદી છે કવિતાના ભવિષ્ય વિશે? ના ના, બિલકુલ નહીં. બક્ષીનો મૂળ સૂર તો આશાનો જ છે. એમને શબ્દની જે તાકાત છે, કવિતાની જે ક્ષમતા છે, એમાં પૂરો વિશ્વાસ છે. એ માને છે કે માનવ અનુભવના ઊંડાણમાં જે અમૂર્ત અતિન્દ્રિય તત્વો છે, જે બુદ્ધિથી પકડાતા નથી, એની હૃદયસ્પર્શી પ્રતીતિ કરાવવાની તાકાત કવિતામાં છે. માનવ જાતિના જે સાર્વત્રિક ઉદાત્ત ભાવો છે, એને વાચા આપવાનું કામ કવિતા સદીઓથી કરતી આવી છે.
પણ અત્યારની સ્થિતિ વિશે એમને ચિંતા તો ખરી જ?
હા, ચિંતા એ છે કે એમના સમયની અને કદાચ આજના સમયની પણ. ઘણી કવિતા બહુ પ્રાસંગિક, ક્ષણિક અને બહુ અંગત નાના નાના ભાવોમાં જ અટવાઈ ગઈ છે. જાણે કવિઓમાં માનવજીવનની જે મહત્તા છે, ભવ્યતા છે, એના અસીમ સામર્થ્યમાં શ્રદ્ધા જ ઓછી થઈ ગઈ હોય એવું લાગે. માણસની નબળાઈઓ, હતાશા, શહેરના જીવનની ગૂંચવણો, યંત્રયુગની સમસ્યાઓ એમાં જ વધુ ફસાયેલા રહે છે. જીવનનો જે મોટો ઉદાત્ત ફલક છે, એનું દર્શન નથી કરતા કે કરાવતા.
પણ આ ચિંતાની સાથે એક આહવાન, એક પડકાર પણ છે. નહીં, ચોક્કસ. બક્ષી માને છે એટલે માણસની ચેતનાનો વિકાસ, એની ભવ્યતા તરફની યાત્રા અટકવાની નથી. એટલે એ કવિઓને બોલાવે છે, આહવાન કરે છે કે આ નાના વર્તુળોમાંથી બહાર આવો. કવિ પોતાની પ્રતિભાથી, સંવેદનશીલતાથી માનવ જીવન અને દુનિયાના મોટા ફલક પર જે તેજ છે, ભવ્યતા છે, ઊંડાણ છે, એને જોઈ શકે છે અને એને પોતાની શબ્દશક્તિથી કાવ્યમાં ઉતારી શકે છે. કવિતાએ ફરીથી પેલી ક્ષુદ્રતામાંથી બહાર આવીને ઉદાત્ત, ભવ્ય, સાર્વત્રિક માનવ અનુભૂતિઓની વાહક બનવું જોઈએ.
ખરેખર બહુ જ પ્રેરણાદાયક વાત છે. આખી ચર્ચાએ કવિતાના મૂળ તત્વો, એની સફર, એના હેતુ પર નવેસરથી વિચારવા મજબૂર કર્યા.
ચોક્કસ, સારાંશ કહીએ તો રામપ્રસાદ બક્ષી આપણને ભારતીય કાવ્યશાસ્ત્રના નક્કર પાયા પર કવિતાની એક ભવ્ય યાત્રા બતાવે છે. સ્થૂળ દેહ જેવા શબ્દથી શરૂ કરીને ભાવ, રસ અને ધ્વનિ જેવા સૂક્ષ્મ આત્મા સુધી. પણ ભારપૂર્વક એ પણ કહે છે કે આ અમૂર્ત આત્માનો અનુભવ અને અભિવ્યક્તિ માટે શબ્દરૂપી દેહ અનિવાર્ય છે. એટલે કવિ માટે શબ્દની સાધના, એની શક્તિઓની સમજ, એનો કુશળ પ્રયોગ એ જ મુખ્ય છે. એમણે રસ, ધ્વનિ, અલંકાર, લક્ષણ, વ્યંજના જેવા શાસ્ત્રીય સિદ્ધાંતોનો સાર આપીને એનું મહત્વ આજના સમયમાં પણ સમજાવ્યું છે.
તો આજના શ્રોતાઓ માટે એક વિચારવા જેવો મુદ્દો એ મૂકી શકાય કે કવિતાનું સાચું સૌંદર્ય શેમાં છે? સ્પષ્ટ સીધી વાતમાં કે પછી ગર્ભિત સૂચનમાં, ધ્વનિમાં? શબ્દની તાકાત સીધું કહેવામાં વધારે છે કે ઇશારો કરવામાં? બક્ષીનો જે ધ્વનિ એટલે કે આત્મા અને શબ્દ એટલે કે દેહ બંને પર ભાર છે, એ આજના ફાસ્ટ સીધા મેસેજના જમાનામાં કેટલો પ્રસ્તુત ગણાય?
અને છેલ્લે એ પણ યાદ રાખવા જેવું છે કે બક્ષીનો આ લેખ ખાલી ભૂતકાળના સિદ્ધાંતોની વાત નથી, એ વર્તમાન અને ભવિષ્યની કવિતા માટે એક દિશા પણ ચિંધે છે, એક પડકાર પણ ફેંકે છે. એમનો આગ્રહ છે કે કવિતા ખાલી અંગત ડાયરી જેવી ન બની રહે, પણ માણસ અને દુનિયાની જે વ્યાપક, ઉદાત્ત, ચિરંતન અનુભૂતિઓ છે એને વાચા આપે. અને આ આહવાન આજે પણ એટલું જ મહત્વનું છે, કદાચ પહેલા કરતાં પણ વધારે જરૂરી.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.